आचार्य जिन शासनों नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमा पंडित जी रचित रहस्यपूर्ण चिट्ठी एमने लखेली आ रहस्यपूर्ण चिट्ठी एनो स्वाध्याय आपणे करी रह्या छे। अहींया पाना नंबर 351 मां छेल्ली लाइन, અહીં તો આગમ અનુમાન આદિ પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે। જો અનુભવની વાત અહીંયા કરી તો એમાં જે જ્ઞાનની અપેક્ષાએ વાત કરવી છે, એ જ્ઞાનની અપેક્ષામાં એમ કહેવામાં આવ્યું કે એ જ્ઞાન સમ્યક જ્ઞાન, એ જ્ઞાન અપેક્ષાએ એ પરોક્ષપણું છે, એટલે મતિશ્રુત જ્ઞાન દ્વારા એ અનુભવવામાં આવે છે। તો એ જ્ઞાનની વાત, સમ્યક જ્ઞાન। હવે એની પહેલા જે અનુભવની વાત હતી એટલે દર્શન, સામાન્ય પ્રતિભાસ અવલોકન, એ તો પ્રત્યક્ષ જ હોય છે। જ્યારે જ્ઞાન જે છે તે પરોક્ષ છે, એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે અહીં તો આગમ અનુમાન આદિક પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે। હવે ત્યાંથી આગળ કરીએ, જૈન આગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ, અથવા હું આત્મા જ છું કેમ કે મારામાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા છે, જેમ કે સિદ્ધાદિક। વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં, એટલે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરીને તેમાં પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને અનુમાન પરો પ્રમાણ કહીએ, અથવા આગમ અનુમાન આદિ વડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને તેમાં પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને સ્મૃતિ કહીએ, ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે। ત્યાં પ્રથમ જાણવું થાય છે, પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે, પરિણામ મગ્ન થતાં કંઈ વિશેષ જાણપણું હોતું નથી। આ રીતે આપણને જે જણાવ્યું એમાં પરોક્ષ જ્ઞાન, પરોક્ષ પ્રમાણ, પ્રમાણ શેને માટે છે, જ્ઞાન માટે છે, પરોક્ષ જ્ઞાન દ્વારા એ જાણવું થાય છે, એટલે પરોક્ષ પ્રમાણ દ્વારા જાણવાની વાત ગઈ વખતે આપણે સમજ્યા કે એમાં પ્રમાણ જ્ઞાન જે છે એના બે ભેદ પડે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ। પ્રત્યક્ષ છે એ તો કેવળ જ્ઞાન છે એ જ પ્રત્યક્ષ કહેવાય, બીજું કેવળ જ્ઞાનથી ઓછું મનોપર્ય અને અવધિ જ્ઞાન છે એને પણ પ્રત્યક્ષ તો કહેવાય, પણ એ પૂરું નથી, કેમ કે એ બધા વિષયોને જાણી શકતું નથી। એ બંને જ્ઞાનને એટલા માટે એક દેશ પ્રત્યક્ષ કહેવામાં આવે છે। જ્યારે મતિ અને શ્રુત છે એને પ્રત્યક્ષ નથી કહેતા, પરોક્ષ કહેવામાં આવે છે. મતિશ્રુત દ્વારા જે જ્ઞાન થાય છે તે પરોક્ષ છે. પણ છતાં પણ એક વ્યાખ્યા અહીંયા પંડિતજીએ જે મૂકી છે, જે તર્કશાસ્ત્રમાંથી લેવામાં આવેલી, એ પ્રમાણે એમ છે કે જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળ રૂપે સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ છે, અને એ સારી રીતે ને સ્પષ્ટ ન જાણે તો પરોક્ષ છે. એટલે એ પ્રમાણે ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન, જેમ કે આંખ દ્વારા, નેત્ર દ્વારા આપણે વર્ણને જાણીએ, કે કાન દ્વારા અવાજ ધ્વનિને આપણે જાણીએ, તો એને એક અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય. પણ એ પ્રત્યક્ષ જે છે, એ પ્રત્યક્ષ જે છે એ ખરેખર પૂર્ણપણે જાણતું નથી. એટલે એ પ્રત્યક્ષ હોવા છતાં એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ નામ આપવામાં આવ્યું છે. અને પ્રત્યક્ષ તો જે કેવળ જ્ઞાન છે તે જ પ્રત્યક્ષ છે, એટલે એને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. એટલે પારમાર્થિક પ્રત્યક્ષ છે એ જ સાચું પ્રત્યક્ષ છે. અને છતાં આપણે ઇન્દ્રિયો દ્વારા એમ કહીએ છીએ કે મેં મારી નજરે જોયું છે, મારી આંખથી જોયું છે, તો પછી એને પ્રત્યક્ષ કેમ નહીં કહેવું? તો હા, એને પણ આપણે પ્રત્યક્ષ કહીએ. એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ છે, કેમ કે એમાં સીમા છે, એમાં લિમિટેશન્સ છે. અને પરોક્ષ જ્ઞાનની વાત કરી એટલે પરોક્ષ જ્ઞાન પ્રમાણ એમાં એ પાંચ ભેદ આપ્યા. સ્મૃતિ એટલે જે યાદ છે તે, પ્રત્યભિજ્ઞાન એટલે જે પહેલા જે છે એ જ વસ્તુને ફરીથી જોઈએ છીએ ત્યારે કહીએ છીએ કે આ એ જ છે, તર્ક અને અનુમાન, એક વસ્તુ દેખાય છે તો પછી બીજી હોવી જોઈએ, આ પ્રમાણે છે તો હોય, ધુવાળો છે તો અગ્નિ હોય, એવા અનુમાન, અને આગમ જે જીનેશ્વરની વાણીમાંથી જેની રચના થઈ છે એવા આગમ, એ બધા પરોક્ષ જ્ઞાનના ભેદ છે અથવા તો પરોક્ષ પ્રમાણના ભેદ છે. અહીંયા પંડિતજીનું કહેવું એમ છે કે એ આગમ અનુમાન આદિ વડે, એ પરોક્ષમાં આગમ દ્વારા કે સ્મૃતિ દ્વારા કે એ રીતે આ જાણવું થાય છે. આત્માના અનુભવની વાતમાં આગળ વધતા જે જાણવું થયું, એ જાણવા શબ્દ ઉપર અહીંયા મૂક્યું છે. જાણવું થયું એ આ રીતે થાય છે. જો જાણવું એટલે જ્ઞાન કરવું અને દેખવું એટલે દર્શન, એ શબ્દોને યાદ રાખીએ તો પછી ગૂંચવાળો નહીં થાય. અહીંયા જે બધી વાત લેવામાં આવી એમાં શું કહેવામાં આવ્યું? જાણવું, આ પેરેગ્રાફમાં આપણે જે સમજ્યા એમાં એમ થયું કે તેથી તેને અનુમાન પરોક્ષ પ્રમાણ કહીએ અથવા આગમ અનુમાન આદિ વડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખીને એટલે સ્મૃતિ દ્વારા તેમાં પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને સ્મૃતિ કહીએ. ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે. હવે આત્માનું જાણવું કયું છે? એટલે આત્માનું જ્ઞાન, જેને આપણે સમ્યક્ત્વમાં એના ભાગ પાડીએ તો જે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહીએ, એમાંનું આ સમ્યક જ્ઞાન એ જાણવું છે, એ પરોક્ષ પ્રમાણ દ્વારા થાય છે. એમાં એમ નથી આવતું કે જે દેખવું છે એ પણ પરોક્ષ છે, એમ નથી આવ્યું. કેમ કે આ બાબતમાં કેટલાક પંડિતો ભૂલ કરે છે. એ એમ કહે છે કે બસ જે અનુભવ છે એ ખરેખર જોવા જઈએ તો એ પરોક્ષ જ છે, એ પ્રત્યક્ષ છે જ નહીં. પણ અહીંયા ટોડરમલજીએ એવું કંઈ લખ્યું નથી, એમણે જાણવું સ્પષ્ટ શબ્દ લખ્યો છે. અહીંયા જાણવાનો અર્થ થાય છે કે જ્ઞાન કરવું, અને દેખવું એ દર્શન, એટલે સામાન્ય પ્રતિભાસ, અવલોકન, અનુભૂતિ જે વાત કહીએ છીએ એ વસ્તુ જુદી છે, અને આ જાણવાની વાત કરી. તો જાણવામાં જે જ્ઞાન છે એ પરોક્ષ પ્રમાણ કયું છે, એ વાત બરાબર છે. એટલે સ્વ અનુભવ વખતે જે એણે આગમ દ્વારા, સ્મૃતિ દ્વારા જે કંઈ એને જ્ઞાન છે, એવા જ્ઞાનમાં એના પોતાના પરિણામોને મગ્ન કરે છે. એટલે એ વખતે એમાં મગ્ન થાય છે, એ વખતે એમાં એ મગ્ન થાય છે. હવે મગ્ન થાય છે એને અહીંયા એમ કે અનુભવ કયો, તો એ અનુભવ જે છે એ ખરેખર જોવા જઈએ તો એવો કોઈ અનુભવ ગણાતો નથી, એમ કેટલાક પંડિત કહે છે. એટલે એની સ્પષ્ટતા કરવા માટે આપણે કહીએ છીએ કે અહીંયા જાણવું શબ્દ મૂક્યો છે. જાણવું એટલે જ્ઞાન કરવું, અને જ્ઞાન કરવામાં એ પરોક્ષ રીતે છે, એટલે એમાં અનુમાન સ્મૃતિ તર્ક બધું છે, પણ એ વખતે તર્ક તો હોતો નથી, પણ જાણેલું જે જ્ઞાન છે એમાં એને દ્રઢતા કરી છે. અહીંયા જે લખ્યું છે એનાથી પણ થોડીક વધારે આગળ વાત લઈએ તો ખરેખર તો એવું થાય છે કે એણે જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે, જાણ્યું છે, એ બધું જાણેલું જ્ઞાન એને બેક ઓફ માઇન્ડ હોય છે, એ જ્ઞાન એ વખતે એને હોય છે, અને એ જ્ઞાન છે, એની સ્મૃતિ છે, એનું મનન મંથન ચિંતવન છે કે હું જ્ઞાયક જ છું, બધાથી ભિન્ન છું. આ વાત એ બરાબર સમજ્યો છે અને ખૂબ એના ઉપર એને ચિંતવન કર્યું છે, એટલે એને એ ધારણા જ્ઞાન સુધી લઈ ગયો છે. ધારણા જ્ઞાન એવું છે કે એને એમાંથી પછી બદલી ન શકાય, એને એમાં નિર્ણય કર્યો છે કે આ આમ જ છે, એને આપણે ધારણા જ્ઞાન કહીએ. અવગ્રહ ય આવાય અને ધારણા, એ પ્રમાણે એ ધારણા જ્ઞાન સુધી જ્યારે એ લઈ ગયો છે તો એની પૂરેપૂરી એમાં શ્રદ્ધા વર્તે છે, એનો વિશ્વાસ છે કે ના આ વસ્તુનું સ્વરૂપ આમ જ છે. એવી જ્યારે દશા વર્તતી હોય અને જ્યારે એ પછી પોતે પોતાના સ્વરૂપ તરફ વળ્યો છે અને દર્શન, દર્શન એટલે સામાન્ય અવલોકન પ્રતિભાસ, એના સ્વરૂપનો એને જે થયો એ પ્રત્યક્ષ હોય, એ વખતે જે ધારણા જ્ઞાનમાં જે વાત આવી છે કે બધાથી પોતે જુદો છે અને પોતે જ્ઞાન સ્વરૂપ છે, એમાં એ મગ્ન થઈ જાય છે અને એમ આખો અનુભવ છે, તો એ બરાબર છે, એ યથાર્થ છે. એટલે એમાં દેખવું અને જાણવું બંનેને લેવામાં આવે, અને જાણવાનું થયું એ માત્ર કંઈ સ્મૃતિ છે એમ નહીં, પણ એમાં પરિણામોને મગ્ન કરે છે, એટલે એના પરિણામ પછી એવા જ થાય છે. આ વાતને ભૂલવા જેવી નથી. પરિણામોને મગ્ન કરવાનો અર્થ શું થયો? પંડિત ટોડરમલજી અહીંયા એમ લખ્યું છે, સ્પષ્ટ લખ્યું છે કે એમાં પરિણામોને મગ્ન કરે છે, જે પરોક્ષ પ્રમાણ છે એની અંદર એ પરિણામોને મગ્ન કરે છે. તો પરિણામોને મગ્ન કરવા એટલે હવે એવા પરિણામ થાય છે એમ, એવો અર્થ એમાંથી થાય છે. હવે પરિણામ મગ્ન થયા એટલે હવે જે પરિણામ થાય છે એ એવા પરિણામ થાય છે. હવે એવા પરિણામ થાય છે એનો અર્થ જ એ થયો કે પોતે પોતાના સ્વરૂપે એ પરિણમી ગયો છે, એ અનુભવની દશા છે. આ વાતને બહુ સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે, કેમ કે કેટલાક પંડિતો એમ કહે છે કે ના એવો કોઈ અનુભવ અનુભવ કંઈ હોતો જ નથી, બધા વાતો કરે જે અનુભવ થયો છે બધા એમ કહે છે પણ કંઈ છે જ નહીં. ના, એમ નથી. જો બરાબર સ્પષ્ટ રીતે પંડિત ટોડરમલજીને સમજવામાં આવે તો પંડિત ટોડરમલજીએ એમ કહ્યું નથી, એમને સમ્યક જ્ઞાન એ જ્ઞાન ભાગ જેટલો છે એને પરોક્ષ પ્રમાણ કહ્યું છે, અને પરોક્ષ પ્રમાણ છે એ વાત તો બરાબર જ છે, દ્રવ્યશ્રુતમાંથી અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસ દ્વારા થયેલું એ જ્ઞાન છે, પણ એ જ્ઞાનનું લેવલ કયા લેવલે એ વસ્તુ રહી છે એને પણ સમજવું પડશે ને. એ જ્ઞાન એ ધારણા જ્ઞાન રૂપે રહ્યું છે, એટલે એને હવે એવો પાકો નિર્ણય થયો છે, નિર્ધાર થયો છે કે પોતે ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, એ સર્વથી જુદો છે, એ બધા પરભાવથી જુદો છે. પરભાવમાં ત્રણ વસ્તુ આવે છે, પરદ્રવ્યથી પણ જુદો છે, પરભાવની અંદર ત્રણ વસ્તુ એમાં લેવામાં આવે છે, પરદ્રવ્ય છે એનાથી જુદો છે, પરદ્રવ્યના ભાવ છે એનાથી પણ જુદો છે, અને પરદ્રવ્યના લક્ષ્ય થતા પોતાના ભાવ એનાથી પણ જુદો છે. આ વાત આપણે ગઈકાલે સમયસારના સ્વાધ્યાયમાં પણ આવી છે. તો એ રીતે એ પરભાવ માત્રથી જ્યારે જુદો છે પોતાને એમ એ સમજે છે, એટલે પોતે સ્વ શું છે એ નિશ્ચિત છે, એના એના ધારણા જ્ઞાનમાં એ વાત નિશ્ચિત છે, અને પોતે કેવો છે, જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપી છે, અને નિત્ય છે, અનાદિનો છે, અનંતકાળ સુધી રહેવાવાળો છે, આ બધું એના જ્ઞાનમાં જેમ છે તેમ બરાબર એને શ્રદ્ધા છે, એવો જ એને વિશ્વાસ છે, એટલે હવે એને કોઈ ફેરવી ન શકે એટલી દ્રઢતા એમાં એને થઈ છે. એટલા માટે આપણે એને એમ કહીએ છીએ કે એ બદલાય નહીં એવું એને ધારણા જ્ઞાન છે, અને પછી એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા એના તરફ લક્ષ કરે છે, અને એમાં દેખવું એટલે દર્શન રૂપે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ જે થાય છે કે હું આ, એવો હુંનો જે સામાન્ય પ્રતિભાસ થાય છે, તે વખતે એ પ્રતિભાસ છે તે પ્રત્યક્ષ છે. પ્રતિભાસ એ પ્રતિભાસ જે થવો એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે, અને એની સાથે જે જ્ઞાન એણે કર્યું હતું એ જ જ્ઞાન જે છે એ રૂપે પોતે પરિણમી જાય છે, એવું તો અહીંયા પંડિતજીએ સ્પષ્ટ લખ્યું છે કે એના પરિણામોને મગ્ન કરે છે. અહીંયા લખ્યું છે કે તેથી તેને અનુમાન પરોક્ષ પ્રમાણ કહીએ છીએ અથવા આગમ પ્રમાણે કહીએ છીએ. આગમ અનુમાન આદિ વડે જે વસ્તુ જાણવામાં આવી તેને યાદ રાખી તેમાં પરિણામોને મગ્ન કરે છે. હવે પરિણામોને જ્યારે મગ્ન કરે છે એટલે એનો અર્થ એમ થયો કે એવા જ પરિણામ થાય છે. ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું હોય છે. અહીંયા દેખવું નથી લખ્યું, જાણવું લખ્યું છે. એટલે જાણવું તો જ્ઞાન કરવું જે છે એ પરોક્ષ પ્રમાણ દ્વારા થયું, એ વાત બરાબર છે. પરોક્ષ પ્રમાણ દ્વારા જાણવું થયું, પણ જાણવાનું થયું એ પછી આગળ જે ક્રિયા લખી છે એમાં કે એ પરોક્ષ પ્રમાણ વડે જાણવું થયું એમાં એ પોતે પોતાના પરિણામોને મગ્ન કરે છે. એ પરિણામ મગ્ન થાય છે પછી જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે. આટલું બધું સ્પષ્ટ લખ્યું છે. એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે જે સમ્યક દર્શન છે એ પ્રત્યક્ષ છે, એની સાથે રહેલું સમ્યક જ્ઞાન છે. તે સમ્યક જ્ઞાનમાં મૂળ કારણ જે છે તે એને દ્રવ્યનું યુગનો અને દ્રવ્યશ્રુતનો જે બધો અભ્યાસ કર્યો છે એ કારણ છે. અને પછી એના પરિણામ જે થાય છે એ તો એવા જ થાય છે, જેવું એણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે એવા જ પરિણામ થાય છે. પછી એક વાત અહીંયા લખી છે કે પરિણામ મગ્ન થતાં કંઈ વિશેષ જાણપણું હોતું નથી. પણ પછી વિશેષ જાણપણાનો પ્રશ્ન જ નથી, એટલે વાત બરાબર જ છે. જ્યારે એના પરિણામ એમાં મગ્ન થયા પછી કંઈ વિશેષ જાણપણું હોતું નથી. પછી વિશેષ જાણપણું એટલે બીજું કોઈ પણ જાણપણું કરવાનું હોતું નથી. એટલે બીજું જાણપણું શું હોઈ પણ શકે? એ વખતે કંઈ એને પર્યાયને જાણવી છે એમ તો છે નહીં. અને આગમ દ્વારા અને સ્મૃતિ દ્વારા જે કંઈ જ્ઞાન કર્યું છે એ તો જ્ઞાન છે જ, ત્યાં એમાં તો એણે પોતાના પરિણામને મગ્ન કર્યા જ છે. એટલે આ રીતે જે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એવી જ શ્રદ્ધા છે એવું સમકી તેને પ્રગટ થાય છે. આ વાત અહીંયા કહેવામાં આવી. અને આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અને જુદું પાડી અને થોડી વધારે સ્પષ્ટતા કરવામાં આવી, કેમ કે પંડિત કેટલાક લોકો એને એમ માને છે કે એવો કોઈ અનુભવ હોતો જ નથી. ના પ્રભુ, એમ નથી. જેમણે અનુભવ કર્યો છે એવા મહાપુરુષોની વાણી છે, એમાં એ વાત સ્પષ્ટ આવી છે. અને અહીંયા પંડિત ટોડરમલજીએ પણ એવું ક્યાંય કંઈ કહ્યું નથી કે આત્માનું અવલોકન સામાન્ય પ્રતિભાસ જે છે એ હોતો નથી, એવું તો અહીંયા કંઈ કહ્યું નથી. એ પરોક્ષ છે એવી વાત અહીંયા કહી જ નથી. અને ઉલટું એમ કહ્યું છે કે જે જાણવું થયું એની અંદર એ પરિણામોને મગ્ન કરે છે, એમાં પરિણામો મગ્ન થાય છે. જે સ્વરૂપ જાણ્યું તેમાં જ પરિણામ મગ્ન થાય છે, આટલું સ્પષ્ટ લખ્યું છે. એટલે એ અનુભવની દશા છે, એમાં એ વખતે પરિણામ મગ્ન થાય છે. એનો અર્થ જ એ થાય છે કે એ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા સાથે એ એક રૂપ થાય છે, એવો એમાં અર્થ આવી જાય છે. હવે અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે જો સવિકલ્પ નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કેમ થાય? સવિકલ્પ નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો અધિક આનંદ કેમ થાય? એનું સમાધાન અહીંયા આપ્યું છે કે સવિકલ્પ દશામાં જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવા રૂપે પ્રવર્તતું હતું. વિકલ્પ હતા ત્યારે તો એ કેટલાય જ્ઞેયો તરફ લક્ષ્ય કરતો હતો અને એ રીતે એનું જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવા રૂપે પ્રવર્તતું હતું. એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ છે તે અનેક જ્ઞેયો સાથે જોડાતા હતા. નિર્વિકલ્પ દશામાં માત્ર આત્માને જ જાણવામાં પ્રવર્તે છે. શું? એનું જ્ઞાન. એટલે એનો ઉપયોગ જે છે એ બહારમાંથી પલટી ખાઈ અને અંતર તરફ વળ્યો એટલે એ માત્ર આત્માને જ જાણવા તરફ વળ્યો છે. એટલે બીજા વિકલ્પ હવે રહ્યા નથી ત્યારે એ દશામાં. નિર્વિકલ્પ દશામાં માત્ર આત્માને જ જાણવામાં પ્રવર્તે છે, એક તો એ વિશેષતા છે. બીજી એ વિશેષતા છે કે જે પરિણામ વિવિધ વિકલ્પમાં પરિણમતા હતા, જે પરિણામ જુદા જુદા વિકલ્પમાં પરિણમતા હતા તે માત્ર સ્વરૂપમાં જ તાદાત્મ્ય રૂપ થઈ પ્રવર્ત્યા, એ બીજી વિશેષતા થઈ. બે કારણ અહીંયા દર્શાવ્યા કે એવો અધિક આનંદ, આપણે એમ કહીએ છીએ કે સમ્યક દર્શન થાય છે એ વખતે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એને અપૂર્વ એવો અલૌકિક આનંદ થાય છે. તો એવો આનંદ એ સવિકલ્પ નિર્વિકલ્પમાં જાણવાની વિશેષતા નથી તો પણ કેમ થાય છે એના સમાધાન રૂપે અહીંયા એ દર્શાવ્યો કે એના બે કારણ છે. એક કારણ શું છે કે હવે એનું જ્ઞાન બીજે જતું નથી અને એના જ્ઞાન દર્શનના ઉપયોગ એનું લક્ષ્ય હવે આત્માને જાણવા તરફ વળ્યું છે એટલે આત્માની સન્મુખતા કરી છે અને એ આત્માને જાણવામાં જ હવે એનું જ્ઞાન રોકાયું છે. એનું જ્ઞાન હવે આત્માને જાણવામાં જ પ્રવર્તે છે. એક વાત એ છે એટલે બીજો કોઈ વિકલ્પ હવે રહ્યો નહીં. એકાગ્રતા બધી જાણવામાં એકાગ્રતા માત્ર આત્મા તરફ જ છે એમ એ આત્મા તરફ જ ઢળ્યો છે. બીજું કંઈ એ વખતે છે નહીં. આ એક વાત અને એ મહત્વની વાત. અને બીજી વાત એ છે પરિણામની વાત કે બીજી વિશેષતા એમ છે પરિણામ સંબંધી કે પહેલા અનેક જ્ઞેયોને જાણતો હતો ત્યારે એ અનેક પ્રકારની જ્ઞાનની પર્યાય થતી હતી. એટલે પરિણામ જે છે એ વિકલ્પો રૂપે જે પરિણમતા હતા એ વખતે જે હતું એના કરતા હવે જે છે એ જુદું છે. કેમ કે આત્માને જાણવા તરફ વળ્યો છે એટલે હવે પરિણામ જે છે એ વિવિધ વિકલ્પમાં પરિણમતા નથી. હવે પરિણામ માત્ર એક આત્માને જાણવા રૂપ જ થાય છે એટલે સ્વરૂપમાં તાદાત્મરૂપ થઈને પરિણામ થાય છે. સ્વરૂપમાં તે રૂપે થઈને હવે પરિણામ થાય છે. આ બીજું કારણ એટલે પરિણામનું કારણ છે. અને પરિણામનું કારણ એવું થવાનું શા માટે થાય છે તો કે માત્ર આત્માને જ જાણે છે આત્માને જાણતો થકો એ પ્રવર્તે છે ત્યારે એના પરિણામ પણ સ્વરૂપમાં જ તાદાત્મરૂપ થઈ પ્રવર્તે છે એટલે એને એવો આનંદ થાય છે. જો કેટલું સ્પષ્ટ અહીંયા કર્યું છે કે સ્વરૂપમાં જ તાદાત્મરૂપ થઈ પ્રવર્ત્યા. પરિણામ સ્વરૂપમાં તાદાત્મરૂપ થઈ પ્રવર્ત્યા હોય અને વસ્તુનો અનુભવ ન હોય એમ કેમ બને? વસ્તુનો અનુભવ ન હોય એવું કઈ રીતે બને? વસ્તુનો અનુભવ હોય તો જ એ સ્વરૂપ સાથે તાદાત્મ્યપણું થાય અને એવા તાદાત્મરૂપ પરિણામ થાય. એવી વિશેષતાઓ થતાં કોઈ વચનાતીત વચનમાં ન આવે તેવો એવો અપૂર્વ આનંદ થાય છે કે વિષય સેવનમાં તેની જાતિનો અંશ પણ નથી તેથી એ આનંદને અતિન્દ્રિય કહે છે. જો આમાં પણ ઘણી સ્પષ્ટતા પંડિતજીએ મૂકી દીધી છે એટલે અત્યારના વર્તમાન પંડિતો આમાં એકાદ બે શબ્દો પરોક્ષ પ્રમાણમને પકડી રાખી અને એમ કે ના એવા કોઈ સ્વાનુભવની અનુભવની કોઈ વાત જ છે નહીં, બધા કહે એ બધું ખોટું આમ તેમ. હમણાં જ આવું સાંભળવામાં આવ્યું એક પંડિત પાસેથી ત્યારે બહુ દુઃખ થયું. કહ્યું કે આટલા મોટા પંડિત આજે આવી વાત કરે છે. ફરીથી એમને આ મોક્ષમાર્ગ પ્રકાશક ફરીથી વાંચવાની જરૂર છે એમ મનમાં થયું કે આટલું બધું સ્પષ્ટ પંડિતજીએ લખ્યું છે એમાં પંડિતજીએ ક્યાં એમ લખ્યું છે? અહીંયા કેટલું સ્પષ્ટ કહ્યું છે કે માત્ર સ્વરૂપમાં જ તાદાત્મરૂપ થઈ પ્રવર્ત્યા. શું પરિણામો? કોના? જે પોતે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પ્રવર્તે છે એના પરિણામો એવા થયા અને એનું જ્ઞાન એ જાણવા રૂપે આત્માને જાણવા રૂપે પ્રવર્તે છે અને એના પરિણામો એવા થયા સ્વરૂપમાં તાદાત્મરૂપ થઈ પ્રવર્ત્યા. એનો અર્થ જ એ છે કે એ અનુભવ છે, એ આત્માનો અનુભવ છે અને આત્માના અનુભવને એમ તમે સામાન્ય તરીકે કાઢી નાખો ગમે તેમ તરીકે કાઢી નાખો એમ ન હોય. એ અપૂર્વ વસ્તુ છે, એ લાખોમાં કોઈકને જ થાય છે આવું સમ્યક દર્શન છે અને એનો જ પુરુષાર્થ કરવાનો છે. એ જ ધર્મની શરૂઆત છે. અને પાછી વધારે સ્પષ્ટતા અહીંયા એ રીતે પણ કરી કે એમાં અપૂર્વ આનંદ થાય છે જે ગુરુદેવ હંમેશા કહે છે તે કે એવી વિશેષતાઓ થતાં બંને પ્રકારની વિશેષતાઓ જણાવી અને કહે છે કે એવી વિશેષતાઓ થતાં કોઈ વચનાતીત વચનમાં ન કહી શકાય એવો અપૂર્વ આનંદ થાય છે કે વિષય સેવનમાં તેની જાતિનો અંશ પણ નથી. હવે વિષય દ્વારા એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયો જે છે એમાં કોઈ પણ વિષયમાં એવો આનંદ નથી થતો. આંખથી જોવામાં, સ્પર્શમાં, રસમાં, ગંધમાં એ બધા પાંચેય ઇન્દ્રિયો જે છે એના કોઈ પણ આનંદ જે છે એમાં એ વિષયના આનંદ કહેવાય. એ વિષય સેવનમાં એ આ જે અપૂર્વ આનંદ થયો એવો એ જાતનો આનંદનો અંશ પણ નથી. એટલું બધું સ્પષ્ટ કર્યું છે. વિષય સેવનમાં તેની જાતિનો અંશ પણ નથી તેથી એ આનંદને અતિન્દ્રિય કહે છે. ઇન્દ્રિયો દ્વારા થતા આનંદ જેવો છે જ નહીં એ એટલે એનો અંશ પણ નથી, એટલે અતિન્દ્રિય આનંદ છે. તો આ વાત તો ગુરુદેવ હંમેશા કહે છે કે ભાઈ તું એક વખત આત્મામાં જા, નિર્વિકલ્પ ધ્યાનમાં, તને અતિન્દ્રિય આનંદ થશે. એ અપૂર્વ છે, અલૌકિક છે, લૌકિક નથી, અલૌકિક છે. અને તારું સ્વરૂપ તને એક વખત ધ્યાનમાં આવતા, તને સમ્યક દર્શન થતા ધર્મની શરૂઆત થાય છે. અને કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે કે એવું સમ્યક દર્શન થયા પછીથી તારે વધારે ભવો નથી, આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ રહ્યા છે, વધુમાં વધુ 15 ભવ. 15 ભવે તું તારા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ. જે કરવાનું છે એ તો આ છે કે આ જન્મ મરણના ફેરા ટળી જાય, આ અનેક પ્રકારે જે તિર્યંચમાં ગતિ થાય છે, એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિયમાં જે પ્રમાણે જે ગતિ થાય છે, 4 પ્રકારની ગતિ માં દુઃખ સિવાય બીજું કંઈ નથી, એ બધું મટી જાય અને પોતાનું મૂળ સ્વરૂપ, શુદ્ધ નિર્મળ સ્વરૂપ, જ્ઞાન આનંદ સ્વરૂપ, એ પોતાને હંમેશને માટે પ્રાપ્ત થાય, એ તો આપણું લક્ષ્ય છે, એ આપણે પ્રાપ્ત કરવાનું છે. તો એનો અહીંયા સમ્યક દર્શનમાં અનુભવ થાય છે. અને એક વખત અનુભવ થયા પછીથી આખો પુરુષાર્થ એ તરફ જ થઈ જાય છે. એવો પુરુષાર્થ થતાં વધુમાં વધુ 15 ભવમાં એવી દશા થાય છે, મુક્તિની દશા થાય છે. શાસ્ત્ર વાંચીએ ત્યારે એનું તાત્પર્ય સમજવું, શા માટે આમ વાત કહેવામાં આવી છે, અને શાસ્ત્રની પસંદગી કરીએ ત્યારે જેમને એવો અનુભવ હોય એવા મહાપુરુષોના શાસ્ત્ર જ હાથમાં લેવા. જેમને કંઈ એવો અનુભવ પણ ન હોય અને માત્ર કલ્પનાથી વાતો કરી હોય એવા પણ શાસ્ત્રને વાંચવાથી કોઈ ફાયદો થતો નથી. વર્તમાનમાં ઘણા લોકો ઘણું બધું લખવા માંડ્યા છે અનુભવ વિનાની વાતો, એને વાંચવા કરતાં મૂળ શાસ્ત્રોને અભ્યાસ કરવા તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ. શરૂઆતમાં અઘરું લાગે પણ કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવા આ જીવ ઈચ્છે છે તો કરી શકે છે. એ મેડિકલનો અભ્યાસ કરી શકે છે, એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકે છે, એ PhD થઈ શકે છે કોઈ પણ વિષય ઉપર, તો પછી એ પોતે શાસ્ત્રના અભ્યાસમાં કેમ પાછો પડે છે? એને અભ્યાસની જરૂર છે, એને એટલું ગંભીરતાપૂર્વક લેતો નથી ને. એને કોઈક બોલી જાય છે તો એમાંથી એને એમ છે કે બધું એને આવડી જાય તો સારું. આ જ્યાં સુધી દ્રષ્ટિકોણ હશે ત્યાં સુધી એને કંઈ પ્રાપ્ત થવાનું નથી. માત્ર એકલા સ્વાધ્યાય કરવાથી કંઈ વળવાનું નથી, સાથે ને સાથે એટલો જ અભ્યાસ કરવો જોઈએ. દિવસમાં ઓછામાં ઓછા 4-6 કલાક જુદી જુદી રીતે પોતાના સ્વરૂપના લક્ષ્ય આ બધું કરવું જોઈએ. એમાં શાસ્ત્રનો અભ્યાસ હોય, શાસ્ત્ર ઉપર આપેલા પ્રવચનો હોય, સ્વાધ્યાય હોય, સત્સંગ હોય, આ બધું સાથે ને સાથે થાય તો પ્રાપ્તિ થશે પ્રભુ. હવે અહીંયા એક આગળ વાત કરે છે કે અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે તો ગ્રંથોમાં અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યો છે? ઉપરની ગાથામાં જ કહ્યું છે કે પચ્છકો અણુહવો જમહા. અનુભવમાં પણ આત્મા પરોક્ષ જ છે તો ગ્રંથોમાં અનુભવને પ્રત્યક્ષ કેમ કહ્યો છે? ઉપરની ગાથામાં જે કહ્યું છે કે પચ્છકો અણુહવો જમહા, તે કેમ છે? એટલે હવે એ સ્પષ્ટતા અહીંયા ફરી પાછી પંડિતજીએ અહીં કરી છે કે અનુભવ વિશેની એ પરોક્ષની વાત જે છે ને એ કેટલાકને પકડાઈ ગઈ છે ને, તો એ માટે પણ આપણે આ સ્પષ્ટતા જાણવી જરૂરી છે કે કઈ રીતે પરોક્ષપણું છે ને કઈ રીતે પ્રત્યક્ષપણું છે. અને બીજી વાત કે ગુરુદેવ જ્યારે વાત કરતા હોય, ગુરુદેવ કાંજી સ્વામી જેવા મહાપુરુષો જે વાત કરતા હોય, એને સાંભળવા તો પંડિતો પણ આવતા હતા. કેટલા બધા પંડિતો એ વખતે ત્યાં સોનગઢમાં એમને સાંભળવા આવતા હતા. એમને અંતરમાંથી એ વાણી આવતી હતી, એ વાતને સમજવી અને એને પકડવી. પ્રવચન રત્નાકરમાં જે વાત કહેવામાં આવી છે એ બધું ગુરુદેવની વાણી રૂપે છે, એ બધી ગુરુદેવની વાણી છે. અને એને સમજવી, એના ઉપર ખૂબ ખૂબ મનન મંથન ચિંતવન કરવું અને પછી એને આત્મસાત કરવી, એ આપણું કર્તવ્ય છે. કેમ કે એ અંતરમાંથી આવેલી વાણી છે, મહાપુરુષના અંતરમાંથી આવેલી વાણી છે, એમાં એક શબ્દમાં પણ ફેરફાર હોઈ શકે નહીં. એ જ પ્રમાણે સમયસાર સિદ્ધિ છે, એની અંદર પણ એ ગુરુદેવની વાણી છે. એ તો વાણી શબ્દસ છે, એટલે એક એક શબ્દ જેમ છે તેમ જ એમાં લેવામાં આવ્યો છે, આખું પ્રવચન એમ જ ઉતારી દેવામાં આવ્યું છે. એને પણ 19મી વખતના પ્રવચનો જે થયા છે એને ચાલુ કરી અને એની સાથે એ સમયસાર સિદ્ધિના પ્રવચન જે છે એને રાખવા, એટલે એ શબ્દશ જે ગુરુદેવ જે બોલે છે એ જ એમાંથી એ સાંભળવા મળે છે. હવે એ વાત જે છે એને આપણે 100% 100% સાચી માનવી, અને પછી બીજા કોઈની પણ વાત હોય, કોઈ પણ પંડિતની વાત હોય તો એને પછી બીજા નંબર ઉપર મૂકવી. આવો જો દ્રષ્ટિકોણ અપનાવવામાં નહીં આવે તો પછી ગૂંચવાળા થશે. કોણે આપણે મધ્યસ્થ રાખવું? તો કે જે મહાપુરુષ થયા છે, જેમને અંતરમાંથી આ આવું જ્ઞાનનો સ્તોત્ર વહેતો હતો, જે તીર્થંકરનું દ્રવ્ય છે, જેમણે આટલા વર્ષો સુધી સમયસાર 19 વખત ખૂબ સભામાં ખૂબ ભાવપૂર્વક વાંચ્યું છે અને 1000 વખત એમને પોતે એનો અભ્યાસ કર્યો છે, મનન મંથન ચિંતવન કર્યું છે, સમ્યક દ્રષ્ટિ છે, એવા મહાપુરુષ જ્યારે અંતરમાંથી નીકળતી જે વાણીને જે અર્થ કરતા હોય એ જ બરાબર હોય, એ જ સમ્યક હોય, એ સિવાય બીજું કોઈ છે એને સમ્યક સમજવું નહીં. એટલે ક્યારેક કોઈક અપેક્ષાએ એમાં જુદાપણું લાગે, વિરોધાભાસ ક્યાંક કોઈક જગ્યાએ લાગતો હોય તો પંડિતોએ કહેલું હોય એને એને સ્વીકારવા કરતાં જે ગુરુદેવે કહ્યું છે એને સ્વીકારવું એ વધારે સાચું ગણાશે. એટલે પછી એમ લેવું કે પંડિતને હજી કોઈક વસ્તુની અસ્પષ્ટતા છે અથવા તો પંડિતના કહેવાનો પણ આશય કદાચ આવો જ હશે, અહીંયા મને કદાચ વિરોધાભાસ લાગતો હશે એમ સમજવું. પણ એમ ન સમજવું કે જે સત્ય જે તત્વ ગુરુદેવની વાણીમાં સમયસાર વાંચતા બહાર આવ્યું છે એમાં કોઈ આશંકાને પણ સ્થાન છે એમ સમજવું નહીં. આ બહુ મહત્વની વાત છે પ્રભુ, નહીતર પછી તમે ગૂંચવાઈ જશો. અહીંયા આપણે પ્રશ્ન જે લીધો છે એનું સમાધાન આપણે અહીંયા લઈએ. સમાધાનમાં અહીંયા કહે છે કે અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી. બહુ સરસ સ્પષ્ટતા કરી છે કે તમને એમ હોય અનુભવમાં કે આત્માનો આકાર દેખાય તો એમ તો કંઈ આકાર દેખાતો નથી. વાત બરાબર છે, કેમ કે સમ્યક દર્શન થાય ત્યારે જો આત્માનો આકાર દેખાય એમ જો આપણે કહીએ. આ પ્રશ્ન મને હમણાં થોડા દિવસ પહેલા કોઈએ કર્યો હતો કે એ વખતે શું થાય આકાર દેખાય. મેં લગભગ 10-15 દિવસ પહેલાની વાત છે, એ વખતે કોઈએ મને પ્રશ્ન આ કર્યો હતો તો મેં એમ કહ્યું કે ના, આકાર દેખાય એવું ન બને. કેમ ન બને? કે જો સિંહના ભાવમાં મહાવીર સ્વામી ભગવાનના જીવને સમ્યક દર્શન થયું એ વાત આપણે બધા જાણીએ છીએ. મુનિઓ ત્યાંથી પ્રવર્તતા હતા, ત્યાંથી એ ત્યાં એ વખતે એમણે આ સિંહને જોયો અને પછી એમને થયું કે આ સિંહ જે શિકાર કરી રહ્યો છે આ તો તીર્થંકરનો જીવ છે. એટલે એ ત્યાં નીચે આવ્યા અને એમણે વાત કરી સિંહને. હવે સિંહને જ્યારે વાત કરે છે તો કઈ ભાષામાં વાત કરી હશે અને સિંહને કઈ રીતે સમજાયું હશે? ગુરુદેવે પણ એ પ્રશ્ન કર્યો કે સિંહના ભાવમાં જ્ઞાન થયું છે તો કઈ ભાષા હશે? તો પ્રભુ એમાં એમ છે કે સિંહના ભાવમાં જ્યારે જ્ઞાન થયું છે ત્યારે એ ભાષાનો પ્રશ્ન નથી, એમાં ભાવનો પ્રશ્ન છે. એ જે ભાવ જે કહેવા માંગતા હતા, જે ભાવ આપવા માંગતા હતા, એ ભાવનું ભાષણ સિંહના ભાવમાં એ જીવને થયું અને એણે એ શિકાર મૂકી દીધો અને એને સમ્યક દર્શન થયું. તો એમાં જો એને આત્માનો આકાર જો દેખાય તો પછી એ આત્માનો આકાર કેવો હોય? સિંહના આકાર રૂપે હોય, કેમ કે એ શરીર એ વખતે એનું સિંહનું છે તો સિંહના આકારે આત્મા હોય ના. એટલે એવો સિંહનો આકાર નથી દેખાયો, એટલે કે એવા સમ્યક દર્શન વખતે એવો કોઈ આત્માનો આકાર દેખાતો નથી. આ વાત તો સ્પષ્ટ જ છે, આપણે પણ જાણીએ જ છીએ, તર્કથી પણ સમજાય એવી વાત છે કે જો તિર્યંચના ભાવમાં પણ સમ્યક દર્શન થતું હોય તો પછી એ વખતે આત્મા એ તિર્યંચના શરીરમાં જ્યારે રહ્યો છે, તિર્યંચના શરીર સાથે રહ્યો છે ત્યારે એ આકારે રહ્યો છે, તો પછી એવો આકાર દેખાય તો પછી સાચું શું? તો કે ના, એમ નથી હોતું, એ આકાર દેખાતો નથી, એવો કોઈ આકાર દેખાતો નથી, આત્માનો એવો કોઈ આકાર દેખાતો નથી. એ તો સ્પષ્ટ વાત જ છે, એવો આકાર દેખાઈ શકે જ નહીં. પણ આત્માનું એને ભાન થાય છે, હું આત્મા એવું એને સ્વરૂપનું દર્શન થાય છે. આ આત્મા પોતે બધાથી જુદો એવો હું આત્મા એવું એને ભાન થાય છે, એવું ભાન થાય છે. એટલે અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશનો આકાર તો ભાસતો નથી. હવે આત્માના પ્રદેશનો આકાર ન ભાસે એટલે તો જ્ઞાનની વાત કરીએ આપણે, તો જ્ઞાનની અપેક્ષા એ બધી વિશેષતાથી. જ્ઞાનમાં શું છે? વિશેષતા છે. અને દર્શન છે એ સામાન્ય અવલોકન છે, પ્રતિભાસ છે. એ સામાન્ય અવલોકન પ્રતિભાસ છે તો પ્રત્યક્ષ જ છે. જ્યારે આ વિશેષતાથી વાત છે, જ્ઞાનની વાત છે, તો કે જ્ઞાનમાં એ કંઈ એવું દેખાય નહીં. એ તો વાત આપણે પણ જાણીએ છીએ કે જ્ઞાન જે છે એ તો શેને કારણે ઉદ્ભવ્યું છે, કે પોતે પહેલા એવો દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરી અને નિર્ણયો લીધા છે, ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે કે પોતે ભગવાન આત્મા બધાથી જુદો છે, પોતાનું આવું સ્વરૂપ છે, એ બધું એને જાણ્યું છે અને પછી એનામાં એના પરિણામો થયા છે. પંડિતજીએ પણ એમ કહ્યું છે, એટલે એમાં આત્માના પ્રદેશોનો આકાર દેખાય નહીં. એ વાત તો બરાબર છે, ન દેખાય, અને એવો દેખાય તો માન્યતા ખોટી પડે. કેમ કે તિર્યંજના ભાવમાં થાય ને, નારકીના ભાવમાં પણ થાય ને, દેવના ભાવમાં પણ થાય સમ્યક દર્શન. માત્ર એવું નથી કે મનુષ્યના ભાવમાં જ થાય, એટલે એવા જુદા જુદા શરીરોમાં રહેલા આત્માને એ સમ્યક દર્શન થાય અને પછી જુદા જુદા આકાર દેખાય તો પછી એમાં સમ્યક કયો કહેવાય? આત્માનો કયો આકાર સમ્યક કહેવો? એટલે એવું હોતું જ નથી. પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. કેટલી સ્પષ્ટ વાત લખી છે. પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. પોતાનો અનુભવ થયો, સ્વનો અનુભવ થયો, અને કેવી રીતે થયો? તો સ્વરૂપમાં પરિણામ મગ્ન થયા. પરિણામ સ્વરૂપમાં મગ્ન થયા એટલે શું થયું? કે હવે એવા જ પરિણામ થઈ રહ્યા છે. એવા પરિણામ ક્યારે થાય? કે એ સ્વરૂપ રૂપે પોતે પરિણમે તો જ એવા પરિણામ થાય. એ સિવાય કેવી રીતે એવું મગ્નપણું થાય? આટલું બધું સ્પષ્ટ તો કહ્યું છે. એટલે એ સ્વાનુભવ પ્રત્યક્ષ છે, એટલા માટે એ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. અને સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ અનુમાન આદિ પરોક્ષ પ્રમાણ આદિ વડે જણાતો નથી. જો સ્વાદની વાત વિશે પણ બહુ સ્પષ્ટ કહ્યું કે એ જે સ્વાદ આવે છે સેનો? સ્વાનુભવનો, એટલે જે આનંદ આવે છે, અતિન્દ્રિય આનંદ જેની વાત પહેલા કરી, બે કારણને લીધે થઈને આવે છે, એ આનંદ અપૂર્વ છે, અલૌકિક છે. એ આનંદને માટે કોઈ આગમના જ્ઞાનની જરૂર પડતી નથી. એટલે કહે છે કે સ્વાનુભવનો સ્વાદ કંઈ આગમ અનુમાન આદિ પરોક્ષ પ્રમાણ આદિ વડે કંઈ જણાતો નથી. પોતે જ અનુભવના રસા સ્વાદને વેદે છે. એને એવું રસા સ્વાદ એટલે જે અપૂર્વ આનંદ જે છે એનો, એ રસ જે છે એને પોતે વેદે છે. એ વેદનની દશા છે. ગુરુદેવે બહુ સરસ કહ્યું છે કે એ વેદન છે પ્રભુ, એ વેદનમાં આવે છે, આત્મા અનુભવમાં આવે છે, વેદનમાં આવે છે, અપૂર્વ આનંદ દ્વારા એ વેદનમાં આવે છે. જો અહીંયા પંડિતજી એ જ વાત લખી છે કે પોતે જ અનુભવના રસા સ્વાદને વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરના આકાર આદિ તો પરોક્ષ છે, એટલે એ આકાર આદિ જે છે એને એ જોતો નથી, એટલે તો પરોક્ષ છે. પણ જીભ વડે એ સ્વાદ લીધો, એ સ્વાદ પ્રત્યક્ષ છે. જીભ વડે જે સ્વાદ લીધો એ તો પ્રત્યક્ષ છે ને, એટલે એ તો અનુભવાય છે ને. એમ સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે. આત્મા સ્વાનુભવમાં કઈ રીતે પરોક્ષ છે? કે જેમ પેલો અંધ મનુષ્ય છે તે સાકરને જોતો નથી, પણ સાકરનું ને જોવું મહત્વનું છે કે એનો સ્વાદ લેવો મહત્વનો છે? તો કે સ્વાદ લેવો મહત્વનો છે. તો પછી એ સ્વાદ તો એ લે છે ને, એનો રસા સ્વાદ એ માણે છે ને, એવો આત્મા એ રીતે પરોક્ષ કહેવાય. બાકી તો ખરેખર એ અનુભવ છે, પ્રત્યક્ષ છે. કેમ કે એમાં રસા સ્વાદ આવે છે, આનંદનો અનુભવ આવે છે. પ્રભુ આત્માની અનુભૂતિમાં અલૌકિક આનંદનો જે અનુભવ આવે છે એ મહત્વની વાત છે. એ અનુભવ એનો પ્રત્યક્ષ છે. અને પરોક્ષ તમારે કહેવું હોય તો જે વિશેષતાથી જે જ્ઞાન છે એને પરોક્ષ કહો તમે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા એ ત્રણ ભાગને સંકિત કહીએ તો એવા સંકિતની અંદર પહેલી વાત સમ્યક દર્શન, એટલે આત્માનો પ્રતિભાસ, આત્માનો અવલોકન જે થવું, અનુભવ થવો, એ તો પ્રત્યક્ષ છે. અને પછી વિશેષતાથી એના સંબંધી જે જ્ઞાન છે એ પરોક્ષ છે. અને પછી જે શ્રદ્ધા થઈ છે એ અતિ 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 દ્રઢ અનુભવ સહિતની શ્રદ્ધા છે. એટલે હવે એ શ્રદ્ધા બદલાતી નથી અને એને લીધે થઈ. અને કર્મની સ્થિતિ કેવી થાય છે? કે દર્શન મૌનીય જાય છે અને સાથે ચારિત્ર મૌનીયની પહેલી ચોકડી અનંતાનું બંધી જાય છે. એટલે અહીંયા બહુ સરસ સ્પષ્ટ કહ્યું કે એમ પણ જીભ વડે જે સ્વાદ લીધો તે સ્વાદ પ્રત્યક્ષ છે, સાકરના સ્વાદ માટે કહ્યું છે. એ રીતે એમ સ્વાનુભવમાં આત્મા પરોક્ષ છે. અને બીજી રીતે કહીએ તો એ રીતે સ્વાદની અપેક્ષાએ જે આનંદ લીધો એ બધું એ પ્રત્યક્ષ છે. એટલે કહે છે કે જે પરિણામથી સ્વાદ આવ્યો તે સ્વાદ પ્રત્યક્ષ છે એમ જાણવું. જે પરિણામથી સ્વાદ આવ્યો, શેનો સ્વાદ આવ્યો, જે આનંદનો સ્વાદ આવ્યો એ સ્વાદ પ્રત્યક્ષ છે એમ જાણવું. હવે આગળ અહીંયા કહે છે કે અથવા જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. જેમ લોકમાં કહીએ છીએ કે અમે સ્વપ્નમાં વા ધ્યાનમાં ફલાણા પુરુષને પ્રત્યક્ષ દીઠો, ત્યાં તેને પ્રત્યક્ષ દીઠો નથી, પરંતુ પ્રત્યક્ષ માફક પ્રત્યક્ષવત તે પુરુષને યથાર્થ દેખ્યો તેથી તેને પ્રત્યક્ષ કહીએ. તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષની માફક યથાર્થ પ્રતિભાસે છે, તેથી આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ તો દોષ નથી. કથન તો અનેક પ્રકારના હોય છે, તે સર્વ આગમ અધ્યાત્મ શાસ્ત્રોથી જેમ વિરોધ ન આવે તેમ વિવક્ષા ભેદ વડે જાણવા. અધ્યાત્મ શાસ્ત્રો સાથે એનો વિરોધ ના આવે એમ એને વિવેક્ષા ભેદ વડે જાણવા. આટલી બધી સ્પષ્ટ વાત છે. હવે એના પછીના પ્રશ્નો એ બધી વાત આવતી વખતે આપણે લઈશું. એવો અનુભવ કયા ગુણસ્થાનમાં થાય છે અને અનુભવ નિર્વિકલ્પ છે ત્યાં એ ઉપર નીચેના ગુણસ્થાનોમાં ભેદ શો, એ બધી વાત આપણે આવતી વખતે લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય જિનેન્દ્ર.